ஆதேவ்யா கூக்ஷிரத்னம் ஷப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திர மகம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம். ஸ்ரீமத் ராஜச்சந்திர ஜான் மந்திர் ராஜ்கோட், ரவிவார் தாரீக் 10 ஆகஸ்ட் 2008, ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாபுரிஜி, கிரம்வார் பத்திர சுவாத்தியாய், பத்திராங் 502. અહીંયા 502 પત્ર નીચે ફૂટનોટ છે કે આ પત્ર ફાટેલો મળ્યો છે, ઠેકાણે ઠેકાણે અક્ષરો ગયા છે, અને પાછળથી આ પત્ર આખો મળવાથી ફરી છાપ્યો છે 8750, એટલે એની મિતિ પ્રમાણે એ 750માં આવશે, અને એ જ પત્રો હોવાને કારણે 502 પત્ર આપણે અહીંયા જવાબ દઈએ છીએ. પત્રાંક 503, મુંબઈ, વૈશાખ વદ અમાસ 1950. શ્રી સ્તંભ તીર્થક્ષેત્ર સ્થિત શુભેચ્છા સંપન્ન ભાઈ શ્રી અંબાલાલ પ્રત્યે યથાયોગ્ય વિનંતી કે તમારું લખેલું પત્ર એક પહોંચ્યું છે, અત્રે કુશળતા છે. સુરતથી મુનિશ્રી લલુજીનો કાગળ એક પ્રથમ હતો, તેના પ્રત્યુત્તરમાં એક કાગળ અહીંથી લખ્યો હતો. ત્યારબાદ ત્યાર પછી 5-6 દિવસ પહેલા તેમનો એક કાગળ હતો, જેમાં તમારા પ્રત્યે પત્રાદિ લખવાનું થયું તેના સંબંધમાં થયેલી લોકચર્ચા વિશેની કેટલીક વિગત હતી. તે કાગળનો ઉત્તર પણ અત્રેથી લખ્યો છે, તે સંક્ષેપમાં આ પ્રમાણે છે. પ્રાણાતિપાત આદિ 5 મહાવ્રત છે તે સર્વત્યાગના છે, અર્થાત સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી નિવર્તવું, સર્વ પ્રકારના મૃષાવાદથી નિવર્તવું, એ પ્રમાણે 5 મહાવ્રત સાધુને હોય છે, અને એ આજ્ઞાએ વર્તે ત્યારે તે મુનિના સંપ્રદાયમાં વર્તે છે એમ ભગવાને કહ્યું છે. એ પ્રકારે 5 મહાવ્રત ઉપદેશ્યા છતાં તેમાં પ્રાણાતિપાતનું કારણ છે એવા નદીના ઉત્તરવા વગેરેની ક્રિયાની આજ્ઞા પણ જીને કહી છે, તે એવા અર્થે કે નદી ઉત્તરવાથી જે બંધ જીવને થશે તે કરતા એક ક્ષેત્રે નિવાસથી બળવાન બંધ થશે, અને પરંપરાએ 5 મહાવ્રતની હાનિનો પ્રસંગ આવશે એવું દેખી તેવો દ્રવ્ય પ્રાણાતિપાત જેમાં છે એવી નદી ઉતરવાની આજ્ઞા શ્રીજીને કહી છે. તેમજ વસ્ત્ર પુસ્તક રાખવાથી સર્વ પરિગ્રહ વિરમણ વ્રત રહી શકે નહીં, તથાપિ દેહના શાતાર્થનો ત્યાગ કરાવી આત્માર્થ સાધવા, દેહ સાધનરૂપ ગણી તેમાંથી પૂરી મૂર્છા ટળતા સુધી વસ્ત્રનો નિસ્પૃહ સંબંધ, અને વિચારબળ વધતા સુધી પુસ્તકનો સંબંધ જીને ઉપદેશ્યો છે. એટલે સર્વત્યાગમાં પ્રાણાતિપાત તથા પરિગ્રહનું સર્વ પ્રકારે અંગીકૃત કરવાની ના જ છતાં એ પ્રકારે જીને અંગીકૃત કરવાની આજ્ઞા કરી છે. તે સામાન્ય દ્રષ્ટિથી જોતા વિષમ જણાય, તથાપિ જીને તો સમજ કહેલું છે, બે વાત જીવના કલ્યાણ અર્થે કહેલ છે. મુનિશ્રીને પત્ર કૃપાળુદેવે લખ્યો, પત્ર સમાચાર આદિનો. ત્યાર પછી કોઈ જ્ઞાન સંબંધી પત્ર મુનિશ્રી અંબાલાલભાઈ લખ્યો, અને એની ચર્ચા સમુદાયમાં ચાલી છે. એટલે જવાબ જે લખ્યો એ 501 એ પત્ર આપણે વિચારી ગયા છીએ, એટલે જે લખ્યો છે તેનો સંક્ષેપ અંબાલાલભાઈને જણાવે છે કે અમે મુનિશ્રીને આ લખ્યું છે. અને લખ્યું છે એટલે માત્ર એ લખ્યું છે નહીં, પણ એની પાછળ જે ગુરુગમ કહીએ એ આ રીતે સમજાવી છે, મર્મ આ રીતે સમજાવ્યો છે. મુનિનો ધર્મ, મુનિના આચાર, મુનિના વ્રત, જિનેશ્વરની આજ્ઞા અને એમાં રહેલો મર્મ. આગળના એક પત્રમાં કૃપાળુદેવે લખ્યું છે કે તમને બધાને ખુલ્લી કલમથી જણાવી દેવા માંગુ છું કે માર્ગના મર્મનો અંશ તો મેં અંબાલાલ સિવાય કોઈને જણાવ્યો. અંબાલાલભાઈને કૃપાળુદેવે એટલી એટલી માર્મિક વાતો, એવી દ્રષ્ટિ આપી છે, સિદ્ધાંત, શાસ્ત્રોનું જ્ઞાન, અનેક પ્રકારનો જેને કઈ સ્મૃતિ એ હોય છે ઘણાને, પણ દ્રષ્ટિ નથી હોતી. દ્રષ્ટિ બહુ મહત્વનું છે. વિવેક યુક્ત દ્રષ્ટિ જેને ગુરુગમ કહેવાય, ગીતાર્થપણું કહેવાય. શાસ્ત્ર જાણવા એક વાત છે અને શાસ્ત્રનો મર્મ સમજવો એ બીજી વાત છે. મર્મની અંદર ખૂબ ઊંડું ચિંતન અહંભાવ રહિત જ્યારે થાય, પુરુષના ભક્તિભાવ સહિત થાય, એને અર્પણ થઈને સમર્પણ ભાવથી જ્યારે એમના આશયનો, એમના કહેલા રહસ્યનો અને સંદર્ભનો, કયા સંદર્ભની અંદર આ વાત છે, જો સંદર્ભ છૂટી જાય તો કેવળ વાત હું જાણું છું ને આમ જ કીધું છે ને આ જ જોઈ લ્યો, આવી પ્રકારના વિતંડા વાદની અંદર પડવાથી જીવને પરમાર્થ હાથ નહીં થાય. જેમ સામાન્ય રીતે કહ્યું છે કે યુ મે લૂઝ, યુ મે વિન ધ આર્ગ્યુમેન્ટ બટ યુ વિલ લૂઝ ધ ફ્રેન્ડ. તમે કદાચ તર્કમાં જીતી જશો પણ તમે તમારા મિત્ર સાથે, સ્વજનો સાથે, જેની સાથે વાદ વિવાદ કરો છો ને, એમાં હારી જશો. શાસ્ત્રનું પણ એવું છે, પંડિતાઈનું આ લક્ષણ છે વાદ વિવાદનું, એમાં કદાચ જીતી જાય, તર્ક આપી દે, આ આપે, આ આપે, આ આપે, આ આધાર આપે. અને ઘણા લોકોની પ્રકૃતિ જરા હોય છે વિવાદની, એ વિવાદમાં કદાચ વિજય પ્રાપ્ત થાય પણ મૂળ તત્વ હારી જાય. એમ અહીંયા પરમ કૃપાળુ દેવ આવો પત્ર મુનિને લખ્યો છે. અમે શક્ય છે ખંભાતમાં મુનિ બિરાજે છે, અંબાલાલભાઈ ખંભાતમાં છે, શક્ય છે બંને વચ્ચે સંવાદ થશે અને કદાચ મુનિશ્રી અંબાલાલભાઈને કહેશે પણ ખરા કે આવું અમે જ્ઞાન ચર્ચાનું તમને જણાવ્યું તો પ્રભુનો અમને ઠપકો આવ્યો. તો તે સમયે અંબાલાલની પાસે બરોબર વ્યવસ્થિત દ્રષ્ટિ હોય કે અમે જે લખ્યું છે એ શું છે એ અંબાલાલને જણાવે છે. કેટલી જ્ઞાની પુરુષોની કરુણા તો જુઓ. એક પણ જીવ કોઈ પણ પ્રકારની વિરાધનાને ન પામે, આશાતનાને ન પામે, અવળા વિચારને ન પામે, વિપર્ય ન થવો જોઈએ અને વસ્તુના સ્વરૂપને સમજીને પરમાર્થ માર્ગમાં આગળ વધે, એને પરમાર્થમાં બાધા ઉત્પન્ન ન થાય. નાની નાની વાતોની અંદર વસ્તુ ન સમજે, સંદર્ભ ન સમજે, ભાવ ન સમજે, આશય ન સમજે, આ તો બધી મૂઢતાના લક્ષણ છે. સમજવાની અંદર તો શબ્દને ન પકડાય, એની પાછળના કહેવાના હેતુને પકડાય. અહીંયા કહે છે કે અમે જે મુનિને પત્ર લખ્યો છે એનો સંક્ષેપ આ છે કે પાંચ મહાવ્રત છે એ બધા ત્યાગના છે અને સર્વ પ્રકારના પ્રાણાતિપાત, મૃષાવાદ વગેરે આ બધા પાંચે મહાવ્રત સાધુને હોય છે અને એ આજ્ઞાએ વર્તે ત્યારે તે મુનિના સંપ્રદાયમાં વર્તે છે. સાધુ મુનિના સંપ્રદાયમાં આવે ક્યારે? પાંચેય મહાવ્રત સર્વ પ્રકારના ત્યાગના એ સાધુને હોય અને એના પ્રમાણે એ આજ્ઞાએ સાધુ વર્તે તો એ મુનિના સંપ્રદાયમાં આવે છે, એમ ભગવાને કહ્યું છે. અને આ પાંચ વ્રત ભગવાને કહેવા છતાં બે વ્રતનો અહીંયા ઉલ્લેખ કરે છે કે પ્રાણાતિપાતની અંદર નદી ઉતરવાની આજ્ઞા ભગવાને કીધી છે. એમાં તો પ્રાણાતિપાતનું કારણ છે નદી ઉતરવું, એ નદીના પાણીમાં પસાર થવું એ તો પ્રાણાતિપાત અપકાયના જીવોની હિંસા છે, એ પ્રત્યક્ષ છે. છતાં જીને કહ્યું છે, શું કામ કહ્યું છે? અહીંયા મર્મ બતાવે છે કે નદી ઉતરવાથી જે બંધ જીવને થશે તે કરતા એક ક્ષેત્રે નિવાસથી બળવાન બંધ થશે અને પરંપરાએ પંચ મહાવ્રતની હાનિનો પ્રસંગ આવશે. ઘણી વાર અહીંયાથી કહેવામાં આવ્યું છે કે આશ્રમ વ્યવસ્થા એ વિતરાગ માર્ગનું લક્ષણ નથી. ત્યાગીને તો કોઈ સ્થાન વિશેષની મર્યાદા પણ, ક્ષેત્ર પ્રતિબંધ પણ માન્ય નથી. એટલે કે છે કે નદી ઉતરવી તો પ્રાણાતિપાતનું આચરણ કરજે પણ એક ક્ષેત્રે નિવાસ નહીં કરજે. જો સાધુનો કલ્પ છે, વિહાર એ સાધુનો કલ્પ છે. એટલા માટે કોઈ પણ જગ્યાએ કોઈની સાથે આસક્તિના, મોહના, લાગણીના બંધનમાં એ આવે નહીં. એને પરમાર્થ માર્ગની સાધના કરવી છે અને પરમાર્થ માર્ગની સાધના કરવી છે તો આ બધા સંયોગના, સંબંધના બંધનો એમાં આસક્તિ ઉત્પન્ન થાય, એ બળવાન મોહનું કારણ છે. અને મોહથી રાગ દ્વેષના પરિણામો, ક્લેશ સંકલેશના પરિણામો નિવૃત્ત થાય નહીં ક્યારે. એ નિર્લેપ રહીએ, નિસ્પૃહ રહીએ, તો જ એ પરમાર્થ માર્ગની અંદર મોહનો પરાજય કરી અને વિતરાગતાની સાધના કરી શકે. જે એક જગ્યાએ સ્થિર છે એને તો આસક્તિના બંધનો કેવી રીતે આવી જાય છે. અને ઘણીવાર તો કૃપાળુ દેવે જેમ મુનિને કીધું એવી જ દશા હોય છે બધાની, કે ઘર કરતા એને આશ્રમ વાલો હોય છે અને દીકરા કરતા શિષ્યો વાલા હોય. આ બધામાં મોહના બંધન અને પછી બધી જ પ્રતિષ્ઠા, સત્કાર, માન, પૂજા, અનેક પ્રકારના જે મોહના દૂષણો છે એ બધાય દૂષણો ત્યાં હોય છે. પણ ખપાવી દઈએ બધું, ધર્મ 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 ધર્મ, ધર્મનો મર્મ તો જાણે જ નહીં. ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહા પછી કોઈને બાંધે કર્મ જિનેશ્વર. ધર્મ ધર્મ કરતો જગ ફેરે, ધર્મ ન જાણે મર્મ જિનેશ્વર. ધર્મનો મર્મ તો જાણતો નથી અને સમજે કે બહુ 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 ત્યાં ઘણો આમ તેમ. આ બધી જ વસ્તુને સમજવી પડશે. આપણે વિતરાગ માર્ગની સાધનામાં છીએ, એ સાધનાનો એક સ્પષ્ટ પરંપરાનો માર્ગ છે. પ્રાણાતિપાત જેવું પ્રત્યક્ષ હિંસાનું કાર્ય. મુનિને કાચું પાણી વાપરવાની પણ છૂટ નથી શુદ્ધિ માટે. પણ એ મુનિને નદીમાં ઉતરવાની આજ્ઞા છે, જે પ્રાણાતિપાતનું કારણ છે. કારણ કે છે કે એનાથી જે બંધ થશે, હિંસાનો જ બંધ થશે. એ હિંસાનો, એ પ્રત્યક્ષ હિંસા છે, સ્વરૂપ હિંસા છે. છતાં પણ એના કરતા એક ક્ષેત્રે નિવાસથી બળવાન બંધ થશે. એ હેતુ હિંસા છે, એ બળવાન થશે. જીવને તો આનાથી મુક્ત થવાનું છે. તો બળવાન બંધ અને અલ્પ બંધ એ બેમાં જો પસંદગી કરવાની હોય તો આખા માર્ગનો મર્મ સમજવો પડે. કે જ્યારે જેમ પંચ મહાવ્રત અને અણુવ્રત, તો જ્યારે મહાવ્રત જ પાલન કરવાના છે, પણ મહાવ્રતનું પાલન ન થાય તો સાવ છોડી દેવાના અણુવ્રતનું પાલન. તો જ્યાં વધારે હિંસાના પરિણામ, જ્યાં વધારે બંધનું સ્વરૂપ, જો જ્ઞાનીઓ બંધનું સ્વરૂપ સમજાવે છે, એક ક્ષેત્રે નિવાસમાં બંધનું સ્વરૂપ બળવાન છે અને એકવાર નદી ઉતરવાનું પ્રાણાતિપાત કરવામાં થયેલું હિંસાનું સ્વરૂપ એનો બંધ હળવો છે. આ પ્રકારનું બહુ હિતાય બહુ સુખાય આ એક ન્યાય છે. એ ન્યાય એવો છે કે જેમ કોઈનો જીવ બચાવવા માટે થઈને અસત્યનું આચરણ કરવું પડે તો કરવું, કારણ કે હિંસાના પરિણામનો જે બંધ છે એ મૃષાવાદના પરિણામના બંધ કરતા વિશેષ છે. જો આ વિવેક મુમુક્ષુમાં શ્રાવકમાં જો ન આવે તો એ વિતરાગ માર્ગનો મર્મ સમજી શકશે જ નહીં અને કેટલા વર્ષોના વર્ષો સુધી સાધનામાં ઊંધે માર્ગે દોડ્યો જશે. એને ખબર જ નહીં પડે કે હું વિતરાગની આજ્ઞાનો મર્મ તો સમજતો નથી અને જે વિશેષ બંધના કારણોને સેવવા માંડુ છું અને સમજે છે એવું કે હું મુક્તિના કારણોને સેવું છું. અજ્ઞાનથી રહિત થઈ શકાય પરંતુ ભ્રાંતિથી અભ્રાંતિ. એક ક્ષેત્રે નિવાસથી બળવાન બંધ થશે. પ્રાણાતિપાત પ્રત્યક્ષ કારણ છે, દેખીતો બંધ છે, દેખીતી હિંસા છે. મુનિપણું લીધું ત્યાર પછી કાચા પાણીનો સંગ ન કરે, શુદ્ધિ માટે થઈને પણ રાખે તો રાતના એની અંદર ચૂનો નાખીને પાણીને અચિત કરે અને પછી શુદ્ધિ માટે વાપરવું હોય તો વાપરે. એને કહ્યું છે કે નદીમાં ઉતર, પણ એક ક્ષેત્રે નિવાસ નહીં. આ આસક્તિના બંધનો બહુ આકરા છે, સંબંધના બંધનો બહુ આકરા છે. આ વડગણા થાય છે બધી. વિતરાગ માર્ગની અંદર આખી ધર્મનો મર્મ તો કહ્યો છે ભગવાને. એટલે અહીંયા એ કહે છે કે નદી ઉતરવાની આજ્ઞા શ્રીજીને કહી છે, એ જ પ્રકારે વસ્ત્ર પુસ્તકની વાત કરી છે કે સર્વ પરિગ્રહ વિરમણ વ્રત રહી શકે નહીં એ જો ધારણ કરે તો. સર્વસાંગ પરિત્યાગ એ પાંચમા વ્રતની બાધામાં કોઈ પણ પ્રકારનો સંગ્રહ એને હોઈ શકે નહીં. સર્વ પરિગ્રહ વિરમણ, કોઈ પણ પ્રકારનો પરિગ્રહ એનાથી એને વિરંભવું એનું વ્રત છે. એ હોઈ શકે નહીં. વસ્ત્રને પુસ્તક રાખે તો પણ શું કહે છે કે દેહના સાતાર્થનો ત્યાગ કરાવી આત્માર્થ સાધવા, દેહ સાધનરૂપ ગણી તેમાંથી પૂરી મૂર્છા ટળતા સુધી વસ્ત્રનો નિસ્પૃહ સંબંધ, વસ્ત્રનો સંબંધ નિસ્પૃહ ક્યાં સુધી? કે સાતાર્થ જે દેહની છે એની છોડી છોડી અને છેલ્લે જ્યારે દેહની પૂરી મૂર્છા ટળી જાય એટલે વસ્ત્રનો ત્યાગ કરો, ત્યાં સુધી વસ્ત્રનું ધારણ કરવું નિસ્પૃહતાથી. કે શરીર છે, દેહ છે, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો. એ સંયમની પાલના અર્થે, એ સંયમની વૃદ્ધિ અર્થે, એ સંયમના સંરક્ષણ અર્થે કદાચ વસ્ત્રનું ગ્રહણ કરવું થાય તો નિસ્પૃહતાથી વસ્ત્રનું ગ્રહણ કરવું. એટલે આગળના બે પત્રો આવે છે, દિગંબર શ્વેતાંબરની આપણી કલ્પના, આપણી માની લીધેલી માન્યતા, માત્ર મતાગ્રહ. અને આ એક સત્પુરુષ આપણને દિગંબર પણ શું અને શ્વેતાંબર પણ શું સમજાવે છે કે ભાઈ વસ્ત્ર પાત્ર એ તારે સંયમની સાધના કરવી છે અને એને માટે જો ઉપકારી થતા હોય તો નિસ્પૃહ ભાવે આ મૂર્છા ટળે ત્યાં સુધી એમાં કોઈ બાદ નથી, કોઈ દોષ નથી. 10 વૈકાલિક સૂત્રનું મર્મ સમજવું હોય, શાસ્ત્ર તો ઘણા લખ્યા છે, એને કહ્યું કે જૈણાથી ચાલે, બેસે, ઉઠે, ખાય, પીએ, બોલે એ જ્યાં સુધી કરે ત્યાં સુધી મુનિને કર્મનો બંધ નથી. કારણ કે એને પ્રત્યક્ષ હિંસા થતી હોવા છતાં એના સંકલ્પમાં એના હેતુમાં ક્યાં હિંસા નથી. જૈણા જ છે, ભાવ એ જ છે કે કોઈ જીવની વિરાધના ન થાય, કોઈ જીવની આસાધના ન થાય, પૂર્ણ જાગૃતિ છે. અને જાગૃતિપૂર્વક સંયમનું પાલન કરે છે ને સંયમનું પાલન કરવાની અંદર બાકીનું જે કંઈ પરિણામ આવવાનું એ આવે, મુનિને બંધ નથી. સ્પષ્ટ 10 વૈકાલિક સૂત્રની અંદર કહ્યું છે બંધ નથી. સ્વયંભવ સૂર્ય આચાર્ય એ મનક શિષ્યના પ્રશ્નના ઉત્તરની અંદર અદ્ભુત માર્ગ મર્મનો બતાવે છે, જીન માર્ગ શું છે. અને આપણે એકાંતિક જે આવે કે ના એ ગ્રહણ કરાય જ નહીં, એ થાય જ નહીં, એ લીધું એટલે ગયો, આ બધી આપણી વિવેકહીન અને મૂઢતાની વાતો છે, જાગૃતિની નથી. એમાં પ્રમાણિકતા પોતાની જોઈએ. નિસ્પૃહપણું એટલે શું એ તો સમજવું જોઈએ ને આપણે. દેહ માત્ર તે સંયમ હે, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. એટલે સંયમ સિવાય દેહને માટે પણ કંઈ જ કલ્પે નહીં. આ બે આજ્ઞાનો સમન્વય કરતા આવડવું જોઈએ, નહીં તો ખેંચાઈ જશે કે સાચો ધર્મ તો આ જ છે. એકે સાચો ધર્મ નથી, સાચો ધર્મ તો મર્મને સમજવો એ ધર્મ છે. એકે વસ્ત્ર ધારણ કર્યું છે અને એને નિસ્પૃહતા છે, અને એકે વસ્ત્ર ધારણ કર્યું નથી અને એને વસ્ત્રની વાસના છે. એટલે પછી નવા નવા બીજા પ્રયોગો કરે, કંઈ અર્થ નથી. જ્યાં સુધી વાતના મર્મને ન સમજીએ, રહસ્યને ન સમજીએ, ભેદને ન પામીએ અને એમાં એકમાત્ર પોતાના લક્ષ્યની પવિત્રતા છે, મારે આ સાધન કરવું છે. એટલે કે છે કે મૂર્છા ટળતા સુધી વસ્ત્રનો નિસ્પૃહ સંબંધ અને વિચારબળ વધતા સુધી પુસ્તકનો સંબંધ જીને ઉપદેશ્યો છે. સંયમ તો લીધો પણ હજુ ધર્મના રહસ્યો પકડાયા નથી. આગમ વિના ક્યાંથી પકડાય? મતિકલ્પનાથી પકડાય, સ્વચ્છંદથી પકડાય, વમણમાં ચડી જાય, વિચારોના વમણમાં ચડી જવાથી માર્ગ મળશે? ત્યાં પણ સમ્યક ચારિત્ર માટે થઈને દર્શન શુદ્ધ કરવા સમ્યક જ્ઞાનની ઉપયોગિતા ભગવાને કહી છે 755 પત્રમાં. સમ્યક જ્ઞાનથી દર્શન શુદ્ધ થાય અને શુદ્ધ થયેલું સંકેત એ સમ્યક ચારિત્રના પરિણામની અંદર આવે છે. કેટલો બધો ઉપયોગ છે તો જ્ઞાનની ક્યાંથી લેવું જ્ઞાન? એ જ્ઞાન માટે થઈને આગમો, જ્ઞાની પુરુષોની વાણી, એના વચનો, સત્પુરુષના વિચાર વચનો, એને સત્પુરુષ તુર્ય માનીને એના આધાર ઉપર જીવ આરાધના કરે. ભલે સંયમ લીધો છે, પરિગ્રહ કંઈ રાખવાનો નથી, પણ એને નોટોના થોકડા નથી રાખવા, પુસ્તકના થોકડા રાખવા છે. બેમાં ફરક કરો કે નહીં? હિસાબના ચોપડા નથી રાખવા, જ્ઞાનના ચોપડા રાખવા છે. પાસબુક નથી રાખવી એને, આજ્ઞા બુક રાખવી છે. બે ફરક ખરો કે નહીં? ક્યાં સુધી? વિચાર બળ વધતા સુધી. પછી પોતાનું વિચાર બળ જ્યારે વધી જાય, યોગની અંદર પ્રીતિ યોગ, ભક્તિ યોગ, પછી વચન યોગ, બધું જ વચનના આધાર ઉપર, જ્ઞાની પુરુષની આજ્ઞાના આધાર ઉપર કરવું, અને પછી જીવ એટલો બધો આગળ વધે કે પછી સહજ સાધ્ય થાય એટલે અસંગ યોગ આવે. વચનની પછી હવે એને આવશ્યકતા નથી. જેમ ફૂલની અંદર સુગંધ સ્વયં આવી જાય છે, ચંદનને ઘસવાથી એ સુગંધ સ્વયં આવી જાય છે, કઈ સુગંધ લાવવી પડતી નથી. એમ ચંદનને જેટલું ઘસ્યું છે, એમ વચનોની અંદર, શાસ્ત્રની અંદર જેટલું મંથન કર્યું છે, જેટલું ઘર્ષણ કર્યું છે, એ સાધકના જીવની અંદર સ્વયં ચંદનની સુવાસ પ્રગટે છે, અને ત્યાર પછી એને ચંદનની લાકડાની ઘસવાની આવશ્યકતા નથી. કેટલું જ્ઞાનીઓ ઉદાહરણ આપે છે કે વચન યોગ પછી અસંગ યોગ આવે. આનંદગંજની 24મી અંદર આ ચારે ચાર યોગની અંદર આખી 24મી રચના થયેલી છે. વચન યોગ પણ કઈ ઠેકાણું ન હોય પોતાનું, અને મારે વચન એ પરિગ્રહ છે, તો એ ક્યારેય અસંગતાને પામશે નહીં. અસંગતાનો આધાર શું બનશે જ્યારે પામવું હશે ત્યારે? આ જ્ઞાનીના વચનો. ત્યારે એને સ્વરૂપની ઓળખાણ અને જગતમાં જેટલું છોડ્યું એના કરતા અનંત ગણું મારામાં છે એ ભાસ ક્યારે થાય? હું છોડું એનો મને અભાવ જ લાગે, તો એમાં ક્યારેય આત્મિક વિકાસ ન થાય. પણ હું છોડું એના કરતા અનંત ગણું મારામાં છે એ મેળવવા માટે થઈને મેં આ તુચ્છ છોડ્યું. આ દ્રષ્ટિ ક્યારે આવે? આત્માની અનંત ગુણો, અનંત જ્ઞાન, અનંત શક્તિ, અનંત ચારિત્ર, અનંત ચારિત્ર છે એનામાં, સુખ દુઃખ પ્રાપ્ત કરાવે એવું અનંત. એ બધા આત્માના ગુણો છે, આત્માની સંપત્તિ છે. એના તરફ લક્ષ જાય તો બહારની સંપત્તિ તો બધી ચક્રવર્તીની સંપત્તિ પણ તૃણવત છે. સૌભાગ્યને એ વાત થઈ, સૌભાગ્યને થોડી ઈચ્છા હતી, કૃપાળુ દેવે કહ્યું, પછી એમ થયું કે માગી ખાઈને ગુજરાન ચલાવી શકીશું, પણ હવે તમારી પાસે યાચના નહીં કરી. આત્માના અનંત આનંદ આગળ એ વસ્તુ હવે તુચ્છ લાગે છે. અત્યાર સુધી એનું મહાત્મ્ય હતું, પણ જ્યારે આત્માના આનંદનું ભાન થયું તો એનું મહાત્મ્ય ગયું. ચક્રવર્તી ચક્રવર્તી પણ હું ક્યારે છોડે છે, અને છોડીને ગુમાવે છે કે મેળવે છે? ચક્રવર્તી પદ છોડીને એ ગુમાવે છે કે મેળવે છે? મેળવે છે. શાલીભદ્રે એની સંપત્તિ વૈભવ ગુમાવ્યો, એ ગુમાવ્યો કે કંઈક વધુ મેળવો? તો કે આત્માના વૈભવ પાસે આ બાપની મોકલેલી 99 પેટીનો કોઈ અર્થ નથી, થૂઠા જેવી છે. હાવ આ ચક્રી પર 6 ખંડનું રાજ. ઋષભદેવ પાસે 98 પુત્રો આવ્યા, ફરિયાદ કરી, ભગવાન તમે સંયમી થયા અને મોટા ભાઈએ તો કાળો કેર વર્તાવ્યો, અમારા 98 ભાઈઓના રાજ લઈ લીધા. એનો ચક્રવર્તી પદનો એનો ઉદય છે, અને એનો એ ધર્મ છે. આખી 6 ખંડ ઉપરનું આધિપત્ય આ નાના નાના કઈ ટકી શક્યા નહીં, એ તો સોંપીને ભગવાનના પાસે ગયા ફરિયાદ કરવા. ભગવાન એને કીધું, એમ તમારું રાજ લઈ લીધું? તો કે હવે તમે પાછું અપાવો. તો કે તમને એનાથી પણ વધુ સારું રાજ આપું કે જે ચક્રવર્તી પણ લઈ શકે નહીં. તમારું રાજ ચક્રવર્તી પણ ન લઈ શકે એવું રાજ હું તમને અપાવું. વાહ પ્રભુ, તો બહુ સારું. અને એમને સંયમનું સામ્રાજ્ય અપાવ્યું. કેવું અપાવ્યું? કે ચક્રવર્તીને પણ વિકલ્પ થાય કે મારે ત્યાં જવું પડશે, તો પેલા નમસ્કાર કોને કરવા પડશે? આ રાજને પ્રાપ્ત કરનારા 98 છે ને, એને. પોતે ભલે 6 ખંડનો અધિપતિ હોય, અને આની પાસે 1 ઇંચ જમીનની માલિકી નથી. આવું શાશ્વત સામ્રાજ્ય તો 98 પુત્રોએ મેળવું કે ગુમાવ્યું? સમજવાનો છે. આખો પરમાર્થ પકડાય તો અહીંયા કે છે કે આ પ્રકારે જ્યારે પરિગ્રહ છે, એ પરિગ્રહ ત્યાં સુધી રાખવાનો. વિચાર બળ જો વધે, અસંગતાનું બળ વધે, તો પછી એને કંઈ જ વસ્તુ છોડ્યું નથી. એટલે મુનિશ્રીએ પણ કૃપાળુદેવને કહેવું પડ્યું કે ભગવાન અમે કંઈ છોડ્યું નથી. કારણ કે જે મેળવવું જોઈએ છોડ્યા પછી, એ મેળવ્યાનો કોઈ કલ્પના હતી નહીં. એ કોઈ અહેસાસ હતો નહીં. એટલે ગુમાવવાનું અભિમાન મનમાંથી હટતું નહોતું કે અમે શું શું છોડ્યું છે, અમે શું શું છોડ્યું છે. અને ઘણી વાર આપણે પણ કોઈનું મહાત્મ્ય ગાઈએ ત્યારે શું શું એને છોડ્યું છે એનું જ મહાત્મ્ય ગાઈએ છીએ, કારણ કે આપણને ખબર નથી કે એને શું મળ્યું છે. એ આમ હતા ને આમ હતા ને, એને આ છોડ્યું ને એને આ છોડ્યું ને, કાંઈ મહત્વ નથી. છોડ્યું શું, એને મળ્યું શું એનું મહત્વ છે. મારા માટે એ આરાધક હોય તો એ કે એને શું મળ્યું છે. આત્માનું આવું અનંત જે કઈ ગુણ વિશિષ્ટ સામ્રાજ્ય, આત્માનો અનંત વૈભવ, આત્માનું અનંત ઐશ્વર્ય, એનો અંશ પણ જો મળ્યો હોય તો આખી પૃથ્વીનું સામ્રાજ્ય પણ તૃણવત છે. અહીંયા કહે છે કે સર્વ પ્રકારે અંગીકૃત કરવું એની ના છતાં જીને અંગીકૃત કરવાની આજ્ઞા કરી છે. જો કોઈ જીનાજ્ઞાથી વિરુદ્ધનો માર્ગ નથી. પેલા આમ હતું ને પછી આમ થયું ને કોપડ કલ્પિત વાર્તાઓ ગોથવી કાઢવીને કથાઓ અંદર મૂકી દેવીને કઈ અર્થ નથી. જીને આજ્ઞા કરી છે તો પછી એમાં કોણ આમ થયું ને આને આમ કીધું ને આ પછી અહીંયા દક્ષિણમાં ગયા ને આના કપડા કાઢી નાખ્યા ને આને પહેરી લીધા ને આ બધું, આ બધી કપોળ કલ્પિત વાતોની અંદર પડવું નહીં. માર્ગ આ છે, સ્થવિર સાધુ માંથી જિનકલ્પી સાધુ થાય છે. આ આખો ઉત્તરોત્તર ગુણ શ્રેણીનો માર્ગ છે અને ગુણ શ્રેણી ક્રમશઃ છે. ચોથા ગુણસ્થાનકમાં સંકિત થયું છે અને કઈ ત્યાગ નથી, નો હોય અવિરત સમ્યક દ્રષ્ટિ હોય, પછી વધારે આગળ વૈધ હોય તો પણ દેશવીરતિ હોય, અને સર્વવીરતિની અંદર પણ તેરમું ગુણસ્થાનક અને છઠ્ઠું વચ્ચે ઘણો ફાંસલો છે. સર્વવીરતિ હોવા છતાં કેવળ જ્ઞાન ન થયું. પંચ મહાવ્રત ધારણ કરીને સર્વના ત્યાગના પછાણ લીધા તો કેવળ જ્ઞાન ન પ્રગટ્યું. કેવળ જ્ઞાન ક્યારે પ્રગટ્યું કે મોહનીય જે આખા સંસારનું મૂળ છે, અનેક પ્રકારના જે ભાવો છે મનની અંદર, ક્લેશ સંક્લેશના કષાયના એના કણિયા બધા એ મોહના આધાર ઉપર ટકે છે. આ બધા જ કર્મોને અધિષ્ઠાન આધાર આપનાર એક મોહ છે. એક મોહ તૂટે અને ઘર જેમ પડી જાય, એ મોહ તૂટે અને આખો સંસાર પડી જાય. એ મોહનીયનો જ્યારે ક્ષય થાય ત્યારે કેવળ જ્ઞાન પ્રગટ્યા વિના રહે નહીં. તો આ આખી શ્રેણી છે, એ શ્રેણીમાં કોઈ જીવ કયા તબક્કે છે, કોઈ કયા તબક્કે છે, કોઈ કયા તબક્કે છે, આ ગુણ શ્રેણી છે. એટલે ગુણારોહણનો આખો ક્રમ છે એને સમજવાનો, ધર્મનું સ્વરૂપ એ રીતે સમજવાનું કે બહુ સરસ, આટલી ઉત્કૃષ્ટ કક્ષાએ હોય તો અમારે એના એક વાર નહીં 10 વાર નમસ્કાર. પણ અંદરની કષાયની ગ્રંથિઓ એમનેમ છે અને બાહ્ય ત્યાગના ચાળા વધારી દીધા છે, બે સાથે સુમેળ નથી. જ્ઞાની કે છે એ પરમાર્થનો અથવા કલ્યાણનો માર્ગ નથી. કે છે કે સામાન્ય દ્રષ્ટિથી જોતા તો વિષમ જણાય કે આવી વાત હોય, પાણીમાં ઉતરવાનું, પુસ્તક રાખવાનું, વસ્ત્ર રાખવાના, આ વિષમ જણાય. સર્વવીરતી ત્યાગ છે, સર્વસંગ પરિત્યાગ છે, આવું હોય વિષમ જણાય સામાન્ય દ્રષ્ટિથી, હો એટલે લોક દ્રષ્ટિથી વિષમ જણાય. તથાપિ જીને તો સમજ કહેલું છે. જો કૃપાળદેવ લખે, જો આપણી વાત હોય તો આપણને હજી પ્રશ્ન થાય કે આપણે હજી સમજ્યા નથી. જીને તો સમજ કહેલું છે. કોણ કહે છે? જીન. આખી વાત આ એક વ્યક્તિ આપણે આ કાળની અંદર મળી છે કે જેણે આપણને જીનેશ્વર કથિત ધર્મ શું છે અને જીનેશ્વરે શું કહ્યું છે, બાકી બધું છેદ વિચ્છેદની અંદર ભિલાઈ ગયું, માર્ગનું સ્વરૂપ અવરાઈ ગયું. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લો, વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગો. આ કાળનું વિષમપણું તો એ છે કે મોક્ષ માર્ગ છિન્ન ભિન્ન થઈ ગયો, ખંડ ખંડિત થઈ ગયો, છેદ વિચ્છેદના પરિણામો થઈ ગયા. સૌએ મતિ કલ્પનાથી માર્ગના સ્વરૂપને હવે પોતાના લેપ લગાડ્યા, પોતાના રંગ લગાડ્યા અને પછી આગ્રહ જોડી દીધો, એટલે મોક્ષ માર્ગ કરતા મતાર્થ વધી ગયો. બહુ પ્રકારે જે માર્ગનો લોપ થયો છે આમ જ હોય, આમ જ થાય, આ બધું એકાંત કુટી માર્યું. જ્ઞાની કહે છે કે જીને તો સમજ કહેલું છે, એ ગુણસ્થાન ઉપર જે પગલે જે અપેક્ષિત છે તે પગલે જીવનું તે પ્રકારનું વર્તન હોવું જોઈએ. બે વાત જીવના કલ્યાણ અર્થે કહેલી છે, જો વિચારબળ હોય તો પુસ્તકને છોડી દો, જો શરીરની મૂર્છા ટળી ગઈ હોય તો વસ્ત્રને છોડી દો. બે વાત જીને કહી છે. જેમ સામાન્ય જીવનું કલ્યાણ થાય તેમ વિચારીને કહ્યું છે. જીનેશ્વર ભગવાને કહ્યું છે, કર વિચાર તો પામ. ઘણાના મગજની અંદર એવી ભ્રાંતિ છે કે વિચાર છે ને એ પણ આડો આવે, વિચાર આડો આવે કે ભ્રમ આડો આવે. વિચાર ન હોય સ્પષ્ટ અને કંઈક ગ્રંથિ બંધાઈ ગયો હોય, કોઈ પૂર્વગ્રહ આવી ગયો હોય, કોઈ ખોટી માન્યતા ઘર કરી ગઈ હોય, કોઈ વમળ બંધાઈ ગયું હોય અંદર, તો શું નડે. જેમ સામાન્ય જીવનું કલ્યાણ થાય તેમ વિચારીને કહ્યું છે, એ જ પ્રકારે મૈથુન ત્યાગવ્રત છતાં તેમાં અપવાદ કહ્યો નથી, કારણ કે મૈથુનનું આરાધવું રાગ દ્વેષ વિના થઈ શકે નહીં એવું જીનનું અભિમત છે. જીને આમાં પણ કહ્યું છે કે આમાં અમે અપવાદ નથી કહેતા. જો આ વિચાર હોય તો જ કહીએ ને કે આમાં કીધો છે, આમાં કીધો છે, આમાં નથી કહેતા, આમાં અપવાદ કહ્યો છે, એનું આ કારણ છે, અહીં સુધી જ છે, આના પછી નથી, એમ બધી જ મર્યાદા આપી છે. તો ચોથા વ્રતની અંદર તો કે નહીં. એટલે રાગ દ્વેષ અપરમાર્થ રૂપ જાણી મૈથુન ત્યાગ અનપવાદે આરાધવું કહ્યું છે. એ ચોથા વ્રતની અંદર તો કોઈ પણ પ્રકારનો અપવાદ જીનેશ્વરે પણ ના પાડી છે. તો વિચાર વિના આ પાંચની વાત કરીને એકમાં ના પાડીને ચારમાં છૂટ આપી, એ છૂટની અંદર પછી શરતો આપી, મર્યાદા કીધી, તો કે છે કે મૈથુન ત્યાગ અનપવાદે, કારણ કે રાગ દ્વેષ વિના એ ક્રિયા સંભવતી નથી. પરમાં રાગ, શરીરમાં રાગ હોય, શરીર સ્પર્શના સુખની અંદરમાં એક ઝીણી પણ સ્પૃહા જાગી હોય તો જ અબ્રહ્મનું સેવન થાય, અન્યથા થાય નહીં. એ સુખની સ્પૃહા છે, એ રતિભાવ છે, ઊંડે ઊંડે પણ એની અંદરથી કંઈક સુખ આનંદ મેળવવાનો ભાવ છે, એટલે એ રાગ દ્વેષનું સૂક્ષ્મથી સૂક્ષ્મ પરિણામ છે. કેટલું આ સર્વજ્ઞની આ શક્તિ તો જોઈએ સૂક્ષ્મતાને પકડવાની. અને કહ્યું કે નદી ઉતરે તો એ રાગ દ્વેષ વિના, હિંસાના ભાવ વિના ઉતરી શકે છે, પણ રાગ દ્વેષના ભાવ વિના અબ્રહ્મનું સેવન ન કરી શકે. આટલી સૂક્ષ્મથી સૂક્ષ્મ આ જૈન દર્શનની વિશેષતા છે. એ કહે છે કે અપરમાર્થ રૂપ છે એમ જાણીને વસ્ત્ર ગ્રહણ કરવા પડે તો અપરમાર્થ રૂપ નથી થતું, પાત્ર ગ્રહણ કરવા પડે તો પણ અપરમાર્થ રૂપ નથી થતું, નદી ઉતરવી પડે તો પણ અપરમાર્થ રૂપ થતું નથી, પણ અબ્રહ્મનું સેવન અપરમાર્થ રૂપ જાણી અને એમાં જીનેશ્વરે કોઈ અપવાદ કયો નથી. બૃહદ કલ્પસૂત્રમાં સાધુએ વિચારવાની ભૂમિકાનું પ્રમાણ કહ્યું છે, ત્યાં ચારે દિશામાં અમુક નગર સુધીની મર્યાદા કહી છે, તથાપિ તે ઉપરાંત જે અનાર્ય ક્ષેત્ર છે તેમાં પણ જ્ઞાન દર્શન સંયમની વૃદ્ધિને અર્થે વિચારવાનો અપવાદ કહ્યો છે, કારણ કે આર્યભૂમિમાં કોઈ યોગ વશાત જ્ઞાની પુરુષનું સમીપ વિચારવું ન હોય અને પ્રારબ્ધ યોગે અનાર્યભૂમિમાં વિચારવું જ્ઞાની પુરુષનું હોય તો ત્યાં જવું તેમાં ભગવાને બતાવેલી આજ્ઞા ભંગ થતી નથી. બીજો શાસ્ત્ર આચારાંગ સૂત્ર છે, એમ બીજું બૃહદ કલ્પ સૂત્ર. કલ્પ એટલે આચાર, સાધુના આચાર, કલ્પ એટલે આચાર. કલ્પ સૂત્રની અંદર એ બૃહદ કલ્પ સૂત્ર એક શાસ્ત્ર છે જેની અંદર સાધુ જીવનની અંદરની કેટલાક આચારોની મર્યાદા કીધી છે. એમાં પણ કહ્યું છે કે એ મુનિઓએ અમુક નગરમાં ચાતુર્માસ કરે પછી અમુક હદ સુધી જ જવાય, એથી આગળ જવાય નહીં, એને એ મર્યાદાનું પાલન કરવું પડે. અને કૃપાળુદેવના જીવન પ્રસંગની અંદર મુનિશ્રી ખંભાતથી રાળજ ગયા તો રસ્તામાં ત્યાં રોકાઈ ગયા, ખંભાતની હદ પૂરી થઈ એટલે એને કોઈ ખેડૂતને કહ્યું કે જાઓ ત્યાં વાણિયાભાઈને બોલાવો, એટલે સમજ્યા અંબાલાલભાઈ ગયા, અને અંબાલાલભાઈ તો સમજી ગયા કે આ રીતે મને તેડું આવ્યું છે, જરૂર મુનિ અહીંયા આવ્યા હોવા જોઈએ. પૂછ્યું તમે અહીંયા કેમ આવ્યા છો? તો કે મારે ભગવાનના દર્શન સત્સંગ કરવા આવવું છે, તમારાથી અવાય. આજ્ઞા જોઈએ? તો કે આજ્ઞા લેવા માટે તમને બોલાવ્યા છે, હવે શું કરું? અંબાલાલ જાણતા હતા, અંબાલાલ જાણતા હતા કે મુનિને આ જે આજ્ઞા છે શાસ્ત્રની, જો અંબાલાલની પાસે માર્ગના મર્મનો ખ્યાલ છે, અંબાલાલને ખબર છે કે આ થાય નહીં, કે તમે કહો તો ભલે, તો કે હવે તમને જવા ન દઉં. ગૌતમ ગણધર મહાવીરને પૂછ્યા વિના આનંદ શ્રાવકને કે હવે પતી ગયો, પ્રશ્ન ઉભો થયો, મારે તો કોને પૂછવું છે? ભગવાન અંબાલાલ કહે છે, અંબાલાલને ખબર છે કે આ કલ્પ મુનિના કલ્પમાં આ છૂટ નથી, પણ કે છે ઉભા રહ્યો, તમે આવ્યા જ છો, હું ભગવાનને પૂછી આવું. વિનય તો જુઓ, આપણે તો થોડી જાણકારી હોય તો કે તારે ક્યાંય જવાની જરૂર નથી, હું બેઠો છું ને, મને પૂછને, મને બધી ખબર છે. અરે જીવનો અહમ અને સ્વચ્છંદનું સ્વરૂપ કેટલું સૂક્ષ્મ છે, સાચી જાણકારી હોવા છતાં બોલે નહીં, કારણ કે જ્ઞાની પુરુષની વિદ્યા માનતા હોય તો પોતે ડફાડફ ન કરે, એ તો અહમ ઉછળે તો જ કરે. નહીં તો જ્ઞાની પુરુષ બેઠા હોય, પોતાથી ગુરુજન હોય, તો એક શબ્દ ન બોલે. જો ક્યાંય જોયા હોય ઉપાશ્રયની અંદર, અને આપણે ક્યાંય વાતની ચર્ચા સમાધાન ચાલતું હોય એ જોયું હોય, તો ગુરુ મહારાજની હાજરીની અંદર કોઈ શિષ્ય ડાયો ન થાય. શિષ્ય નથી જાણતો એમ ન માનવું કે બધા બેવકૂફ બેઠા છે, જાણતા હોય પાછળથી કે ખરા કે પ્રભુ આ મને સમજાયું નહીં, પણ ત્યારે ન બોલે. અંબાલાલ કે છે કે હવે તમને કઈ કહીશ નહીં હું, જો તમે કહેતા હો તો હું પાછો જાઉં. તો કે ના, હવે પાછા જવાની આજ્ઞા તમે ઉભા જ રહ્યો અહીંયા, હમણાં હું જઈને આવું છું. અંબાલાલ ખંભાતથી રાડત ગયા, છ કિલોમીટર દૂર છો, ત્યાં સુધી મુનિ ઉભા રહ્યા અહીંયા પાદરે સીમમાં. એ ગયા, વાત કરી, અને કૃપાળુદેવે જે જવાબ આપ્યો કે મુનિની આ ચિત્તની અસ્વસ્થતા થતી હોય તો હું એને દર્શન દેવા આવું સામેથી, અને જો એને સંતોષ સમાધાન મળી જતું હોય તો એને કહો કે ચાલ્યા જાય. અંબાલાલે જેમ ભગવાને કહ્યું તું એમ આવીને કીધું કે પ્રભુએ તો આ કીધું છે, કયો તો બોલાવી દો. પણ મુનિ સમજી ગયા માર્ગનું સ્વરૂપ તો એટલું સૂક્ષ્મ છે, કેટલો વિવેક જોઈએ, કેટલું સમર્પણ જોઈએ. અને અહીંયા એ કહે છે કે કદાચ એવું જવાનું થતું હોય તો પણ અહીંયા કહે છે કે આજ્ઞાનો ભંગ થતો નથી. અનાર્ય પુરુષમાં જ્ઞાની પુરુષનું વિચારવું હોય પ્રારબ્ધ યોગે, અને ત્યાં જવું તેમાં ભગવાને બતાવેલી આજ્ઞાનો ભંગ થતો નથી. પણ છતાં પણ કૃપાળુદેવે લોકાચાર શું છે અત્યારે એને લક્ષમાં રાખ્યો છે. લોગ વિરુદ્ધ ચાવો, સત્ય શું છે એ નહીં, લોકોમાં અંદેશાનું કારણ થાય, લોકોમાં આપણો ધર્મ ભગોવાઈ જાય, નાના એવા કારણને કારણે, ક્ષુલ્લક એવા નિમિત્તને કારણે અવહેલના થાય, આખો માર્ગ એ જ્ઞાની પુરુષ પસંદ કરે નહીં. એટલે કહે છે કે છતાંય જ્ઞાન દર્શન સેમની વૃદ્ધિને અર્થે એ વિચારવાનો અપવાદ કયો છે? ભગવાન પણ અનાર્ય પ્રદેશમાં વિચર્યા હતા મહાવીર, ત્યાં એમણે સંયમની વૃદ્ધિને અર્થે, શાસ્ત્રકારો લખે છે કે જ્યાં જ્યાં પરિચય છે ત્યાં તો આપણને સંયમની કસોટી ન થાય. કૃપાળુદેવ લખે અંબાલાલને કે અમારે નિવૃત્તિમાં જવું છે, તમારી આસપાસ કોઈ એવું સ્થાન હોય તો શોધખોળ કરજો. કેવું સ્થાન? કે જ્યાં અમને તો કોઈ ન જ ઓળખે, પણ તમને ન ઓળખે, તમને કોઈ ઓળખતો હોવો જોઈએ નહીં, એવા સ્થાનમાં થોડા દિવસ નિવૃત્તિમાં અમારે જવું છે, આત્મામાં જવું છે, સંસાર સાથેનો સંગ ઓછો કરવો છે. સંગ તો સંબંધથી અને સંયોગોથી છે, અને આપણે નિવૃત્તિ સ્થાન કેવું શોધવાના છીએ? ભાઈ હું તો કોઈને ઓળખતો નથી, પણ તમારી ઓળખાણ ત્યાં ઘણી છે, તો જરા ફોન કરી દેજો ને, અમારી વ્યવસ્થા બરોબર થાય જરા જોજો ને. જવા દઉં, આપણી ભૂમિકા જ નથી તો ક્યાં વાત કરવી, પણ સમજવું તો જોઈએ ને. જેને આગળ વધવું છે સાધનાના માર્ગમાં, એને આ વૃત્તિને સમજવું તો જોઈએ ને, કે કદાચ જવું નિવૃત્તિ બધું જ્ઞાન દર્શન સંયમના વૃદ્ધિના હેતુથી જવાનું છે. નિવૃત્તિનો અર્થ કઈ રાજકોટ નથી ગમતો, કંટાળો આવ્યો છે એટલે બીજે જવું છે, આવા ઘણા છે. હવે થાકી ગયા, કેટલાય દીધી બહાર નથી નીકળ્યા, એટલે બહાર નથી નીકળ્યા એટલે તો પછી વયો જાય મુંબઈ, ખિસ્સામાં પૈસા હોય તો જા કોઈ ફરવાના સ્થાન ઉપર. આ નિવૃત્તિના સ્થાનો તો ઘણા વખતથી આત્મા મુંજાય છે. સંઘથી મુંજાયું છું, હવે પ્રવૃત્તિથી મુંજાવું છું. કંઈક થોડી આત્મા સાથેની એકતા થાય, થોડી અંતર્મુખતા થાય, થોડો સંવાદ થાય જાત સાથેનો, માટે મારે ક્યાંક જવું છે, એકાંત કંઈક જોઈએ છે. બાકીના જે કંઈ સંસારના આરંભ સમારંભ છે એ અલ્પ હોય, આહાર પૂરતો મળી રહીએ, વાત પૂરી થાય, આશ્રય મળી રહીએ, વિશેષ કોઈ અપેક્ષા નથી. પણ મારે વધારે આવશ્યકતા શેની છે? સાધક સાધનાની આવશ્યકતા છે. અનુકૂળતા એવી થાય અને ઉપયોગની સ્થિરતા થાય, ધર્મ ધ્યાનની સ્થિરતા થાય, ચંચળ પરિણામો મનના છે એ મનના પરિણામો સ્થિર થાય, આવું જો કોઈ સ્થાન હોય તો 5-15 દી જવાની ઈચ્છા છે, ભાવના છે. એમાં કોઈ સાથે સંબંધ વધારવા જવું નથી, તો ભગવાનની આજ્ઞાનો ભંગ નથી. તે જ પ્રકારે પત્ર સમાચાર આદિનો જો સાધુ પ્રસંગ રાખે તો પ્રતિબંધ વધે એમ હોવાથી ભગવાને ના કહી છે. પણ ને તે ના જ્ઞાની પુરુષના કોઈ તેવા પત્ર સમાચારમાં અપવાદ રૂપે લાગે છે, કારણ કે જ્ઞાની પ્રત્યે નિષ્કામપણે જ્ઞાન આરાધના અર્થે પત્ર સમાચાર વ્યવહાર છે, એમાં અન્ય કંઈ સંસારાર્થ હેતુ નથી. ઉલટો સંસારાર્થ મટવાનો હેતુ છે અને સંસાર મટાડવો એટલો જ પરમાર્થ છે. જેથી જ્ઞાની પુરુષની અનુજ્ઞાએ કે કોઈ સત્સંગી જનની અનુજ્ઞાએ પત્ર સમાચારનું કારણ થાય તો તે સંયમ વિરુદ્ધ જ છે એમ કહી શકાય નહીં. એવું વાત મૂકી છે. પ્રશ્નમાં આવેલો પેટા પ્રશ્ન છે કે જ્ઞાની પુરુષ સાથેના પત્ર સમાચાર આદિ કરવા હોય તો એમાં કોઈ અપવાદ ગણવો કે નહીં? તો જેમ એક અનાર્ય ક્ષેત્રનો અપવાદ બતાવ્યો, આ બૃહદ કલ્પસૂત્ર જેમાં સાધુના વિશેષ પ્રકારના મૂળ ગુણ અને ઉત્તર ગુણ 5 મહાવ્રત એ હોય અને એની સાથે આનુષાંગિક કે આ 5 મહાવ્રતનું પાલન કેવી રીતે થાય એ જે બતાવ્યા હોય એ બધા ઉત્તર ગુણ કહેવાય, કે જે મૂળ ગુણને દ્રઢ કરે, મૂળ ગુણના પાલનની અંદર સ્થિરતા કરે, સહાયતા કરે, સંરક્ષણ કરે. એની અંદર આવી પ્રકારના અપવાદ જિનેશ્વરોએ આચાર્યોએ જિનેશ્વરની આજ્ઞાથી બતાવ્યા હોય, એની અંદર એક વાત લીધો, પ્રશ્ન લીધો, એ લીધો અનાર્ય ક્ષેત્ર સંબંધમાં કદાચ જવું પડે તો સ્થિતિ શું છે, જ્ઞાનીને જવું પડે તો શું, અને કદાચ કોઈ સાધકને જવું પડે તો શું, તો એની વાત મૂકી કે અમને આમ લાગે છે. હવે બીજો પ્રશ્ન પત્ર સમાચાર અંગે, તો પત્ર સમાચારનો વ્યવહાર તો કે છે નિષ્કામપણે જ્ઞાન આરાધના અર્થે પત્ર સમાચાર વ્યવહાર છે, એમાં પણ કંઈક જ્ઞાની પુરુષના કોઈ તેવા પત્ર સમાચાર અમને અપવાદ રૂપે લાગે છે. એને અપવાદ કહી શકાય, કારણ કે એમાં હેતુ સંસારનો નથી, ઉલટો સંસારાર્થ મટાડવાનો હેતુ છે. સંસાર મટે એ ભાવથી આ અમારો હેતુ છે, અને સંસાર મટાડવો એટલો જ પરમાર્થ છે. આખરે પરમાર્થનું સ્વરૂપ શું? પરમાર્થનું સ્વરૂપ શું? સંસાર મટે એ જ. જો પરમાર્થ એટલે આત્માનું જે પરમ સ્વરૂપ છે એમાં ક્યાંય મેળવવાનું છે? એમાં કઈ લેવાનું છે ક્યાંયથી બહારથી? એ કઈ નથી. પરમાર્થ સ્વરૂપ તો જીવ છે જ. જીવ સ્વયં નિશ્ચય નયના આધારે પરમાર્થ રૂપ જ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય એવા અનંત પ્રકારના ગુણો જીવની અંદર સ્વયં રહેલા છે. મુશ્કેલી શું છે? અવરોધ ક્યાં છે? સંસારાર્થના પરિબળો, કર્મના જે છે, જે કર્મ એની સાથે સંયોગમાં છે, એ કર્મ સંસારાર્થ છે. કર્મથી ગતિ આગતિ છે, કર્મથી જન્મ મરણ છે, કર્મથી સુખ દુઃખની વેદના છે, આ બધું કર્મના સંયોગે છે. आ कर्म आ संसारार्थ ये जो मटी जाए तो परमार्थ रूप जीव तो छेज। जे मैं कोई कहूं कि केवी सरस मूर्ति नु तमे सर्जन करियो, तो शिल्पकारे जवाब आप्यो के पत्थर नी अंदर मूर्ति तो हती ज, मैं शू कर्यु, मैं टाकणू लईने वधारानो जेटलो भाग हतो ए बधो दूर कर्यो, मैं कई मूर्ति नु घड़तर नथी कर्यु। मूर्ति क्यां हती? पत्थर मां ज छे। પણ મેં તો મારા ટાંકણાથી અને દ્રષ્ટિ રાખીને આમાં રહેલું પરમાત્માનું સ્વરૂપ એવું શોધતો હતો, શોધતા શોધતા જે આડું આવ્યું એ ટાંકણાથી કાઢતો ગયો, અને મને લાગ્યું કે બરોબર છે, હવે કઈ આડું આવે એમ નથી, તો એ પરમાત્મા જ હતા ખુદ મારી સામે। તો પ્રતિમા પથ્થરમાં જ નિહિત છે, એમ પરમાર્થ આપણા પોતાના આત્મામાં જ છે। મુશ્કેલી ક્યાં છે? સંસારાર્થ જે છે એને મટાડવાનો છે। સંસારાર્થ એટલે આ વિકારો છે, વૃત્તિ છે, વાસના છે, વિષયો છે, પર સંબંધી રાગ છે, દ્વેષ છે, એના જે પરિણામો છે આ બધા સંસારાર્થ છે। આ બધા મોહના કારણ છે, આ બધા આવાગમનના કારણ છે, આ બધા ગતિ આ ગતિના હેતુ છે, આ બધા પરિભ્રમણના હેતુઓ છે। કૃપાળુદેવે કહ્યું કે પરિભ્રમણ અને તેના હેતુઓ જ્યાં સુધી રહ્યા છે ત્યાં સુધી પરિભ્રમણ મટવાનો કોઈ સંભાવના નથી, એના હેતુઓ તો ઉભા જ છે। તો સંસારાર્થ એ છે એને મટાડવો, સંસારાર્થ મટી ગયો એટલે પરમાર્થ તો છે જ। આવરણ હટાવી દે આત્મા ઉપર, આત્માના શુદ્ધ ચૈતન્યના સ્વરૂપ ઉપર, એના સ્વભાવ ઉપર, અનાદિકાળથી અજ્ઞાનને કારણે, મોહને કારણે, ભ્રાંતિના કારણે અને પ્રમાદને કારણે જે આવરણો લાગ્યા છે, આત્માના પ્રદેશે પ્રદેશે જે આવરણો કર્મરૂપી કારમણ શરીર રૂપી લાગેલા છે, એક આત્મા ઉપરનું પેલું શરીર કારમણનું છે, બાકીના બધા શરીર તો તેજસ છે, પછી આ પેલું જુદા જુદા આપણું આ શરીરને કહે છે ભૌતિક શરીર, ઔદારિક શરીર, હા એટલે ઔદારિક શરીર છે આપણું આજે, એ બધા તો બદલાતા જાય છે। જીવન પૂરું થાય, આયુષ્ય પૂરું થાય તો ઔદારિક શરીર, દેવોનું વૈકરી સ્વરૂપ શરીર તો બદલાતા જાય છે, પણ એક શરીર કાયમ રહે છે, કારમણ શરીર, પેલું શરીર, આત્મા ઉપરનું પેલું આવરણ, ફર્સ્ટ કોટિંગ। આ પાંચ કોટિંગ છે, એમાં એક કોટિંગ પેલું ઔદારિક છે, એ તો ઔદારિકને વૈકરી, એ તો બધા એની મેળે મેળે, કેમ કે ભવોપગ્રાહી બંધન છે, બધા ભવ આધારિત છે, જેવો ભવ એવું ઔદારિક શરીર એ છે, પણ કારમણ શરીર તો કર્મ આધારિત છે, ભવની સાથે સંબંધ નથી। તો એ જે શરીર છે એક બંધન છે જીવને, કારમણ શરીરનું બંધન છે, અને આ કારમણ શરીર જ્યાં સુધી છે જ્યાં સુધી ત્યાં સુધી સંસાર છે। તો સંસાર એ કારમણ શરીર જો મટી જાય તો પોતાના નિજ સ્વરૂપને પ્રાપ્ત કરવા બીજું કઈ મેળવવાનું નથી, પણ હટાવવાનું છે। સંસાર મટાડવાનો છે એટલે પરમાર્થ તો આવિર્ભાવ થશે જ। કૃપાળુ દેવે અને જ્ઞાનીઓએ આ આત્માની બાબતમાં બહુ સરસ કીધું છે કે આત્મા છે સ્વયં જ્યોતિ, કીધું સ્વયં જ્યોતિ છે, પણ એનો પ્રકાશ, એનો તેજ, એનો ચમકાર એ જણાતો નથી। સરસ મજાનું પદ આજે લીધું હતું કે નયન છતાં નિરખાય નહીં તારી જ્યોતિ તણો ચમકારો રે। અરે આંખ હોવા છતાંય, હે પ્રભુ, નયન હોવા છતાં આનો ચમકારો દેખાતો નથી, કારણ કે વિષય કશાયના કાજળથી એને રંગ ચડ્યો બહુ કાળો। આ બધા આવરણ છે કર્મના, એને કારણે થઈને આ સ્વયં જ્યોતિ છે, પૂર્ણ પ્રકાશિત છે, ત્રણ લોકને અજવાળી શકે એટલી તાકાત અંદર સ્વયં જ્યોતિની, જ્ઞાન જ્યોતિ જલે છે, અને જ્યારે જ્ઞાન જ્યોતિ જ્યારે એની અંદરના આવરણ હટી જશે ત્યારે કેટલું દેખશે? 14 રાજલોક, એનો 3 લોક, ત્રિકાળનું સ્વરૂપ જોવાની તાકાત, એ સર્વજ્ઞતા પ્રગટે, એ વિતરાગતા થાય, એ ક્ષીણ મોહ થાય, એ એક છેલ્લો રાગનો કણિયો હટે કે જ્ઞાન કેવું પ્રકાશિત થાય। તો રાગનો કણિયો હટવાની વાત કરી જ્ઞાની પુરુષોએ, પછી બીજું કયું જનરેટર દાખલ કરવાનું છે? કે આટલું બધું ત્રણ લોકને જોઈ શકે, તમામ પદાર્થોને જોઈ શકે, બધી જ પર્યાયો એના જ્ઞાનમાં આવે. ઓ પ્રભુ, કેવળ જ્ઞાન પ્રગટે બારમાના અંતે. શું થયું બારમા સુધી? તો કે આ મોહનીય કર્મનો ક્ષય થયો, છેલ્લો અંશ હતો એ પણ ગયો, અને જેવો ગયો પૂર્ણ વિતરાગતા થઈ કે સાથોસાથ જ્ઞાન પ્રકાશિત થયું. કારણ કે મોહ જતા આ મોહના મોભના આધાર ઉપર આ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય આ અંતરાય આ બધા કર્મોનો આધાર શું છે? મોહ. જેવો મોહ ગયો આ બધાનો આધાર અને અધિષ્ઠાન ગયા. પાયો હચમચી ગયો, મકાનના થાંભલા હવે શું કરશે? થાંભલા ઉપર છાપરું છે, પણ થાંભલા પાયાના આધાર ઉપર છે. પાયો હચમચી ગયો, હવે પિલર બહુ મજાના રાખ્યા છે. તારા પિલર ઉપર હવે ગમે એટલી છત બાંધી હશે અને એ મજબૂત હશે તો આખું મકાન ધસી જવાનું છે. કેટલાય ભૂકંપની અંદર જોયું તો મોટા મોટા મકાન હોય ને તો બબે તંતન માળ મકાન મજબૂત બાંધ્યા છે બીમ કોલમના, તો મકાન આખું બે માળ નીચું વયું ગયું. અમદાવાદમાં ગાંધીગ્રામમાં બે માળ નીચું વયું ગયું. પાયો હચમચી ગયો, મકાન મજબૂત હતું, બહુ સરસ મકાન હતું, પણ હવે મકાન રહેશે ના આધાર ઉપર જમીનનું તળ હલી ગયું. એ મોહના આધાર ઉપર આપણો આ સંસાર ટકી રહ્યો છે. એ સંસાર જો મોહનો પાયો હચમચી જાય તો એના બાકીના જ્ઞાનાવરણ દર્શનાવરણ તો કઈ ટકે એમ છે જ નહીં. અંતર મુહૂર્તની અંદર એને સર્વજ્ઞતા પ્રાપ્ત થયા વિના રહેતી નથી. આવો તો માર્ગનું રહસ્ય છે. એટલે એને કહ્યું કે સંસારાર્થ મટાડવો. જ્યોતિ તો છે જ, આવરણ છે, પડડ બહુ ગાઢ હોય તો દીવાનો પ્રકાશ આપણને દેખાય નહીં, પણ જેમ જેમ એ આવરણ હટતા જાય તેમ તેમ ઝાંખો 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 પ્રકાશ થતો જાય. જેમ રાત્રિની અંદર અંધકાર હટતો જાય, સવારનું પ્રભાત થાય તો પરોળિયું થાય ત્યારે શું થાય? અંધકારના આવરણો હટતા જાય અને સૂર્ય પ્રકાશિત થતો જાય. તો સૂર્ય તો છે જ ત્યાં, માત્ર આવરણ હટે એને અરુણોદય એને સૂર્યોદય આ બધું આપણે કહીએ છીએ. અહીંયા કે છે સંસાર મટાડવો. જો પરમાર્થનું સ્વરૂપ પણ સમજી લેવાનું કે મારે મારો સંસાર મટાડવાનો છે. પરમાર્થ 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 કરવો છે, પરમાર્થ લાવવો છે, મોક્ષ મેળવવો છે, મોક્ષ મેળવવો છે. મોક્ષે ક્યારે જઈશું? જાણે કઈ મોટી યાત્રા કરવાની હોય. અમારે તો મોક્ષે જવું છે. જવું નથી, તું તો તું છો મોક્ષ સ્વરૂપ. ભલામણા બીજું સ્વરૂપ જે તારી આસપાસ જે ગ્રંથિમાં બંધાઈ ગયું છે એની ભ્રમણામાંથી તું છૂટી જા તો તું મોક્ષ સ્વરૂપ છો એનો તને પ્રત્યક્ષ ખાતરી થશે. તો એ વાતની બહુ સમજ બહુ મહત્વની છે. જેથી જ્ઞાની પુરુષની અનુજ્ઞાએ કે કોઈ સત્સંગી જનની અનુજ્ઞાએ પત્ર સમાચારનું કારણ થાય તો તે સંયમ વિરુદ્ધ જ છે એમ કહી શકાય નહીં. તથાપિ તમને સાધુએ પછખાણ આપ્યા હતા તે ભંગ થવાનો દોષ તમારા પ્રત્યે આરોપવા યોગ્ય થાય છે. પછખાણનું સ્વરૂપ અત્ર વિચારવાનું નથી, પણ તમે તેમને પ્રગટ વિશ્વાસ આપ્યો તે ભંગ કરવાનો હેતુ શું છે? જો તે પછખાણ લેવા વિશેમાં તમને યથાયોગ્ય ચિત્ત નહોતું તો તે તમારે લેવા ઘટે નહીં, અને જો કોઈ લોક દાબથી તેમ થયું હોય તો તેનો ભંગ કરવો ઘટે નહીં, અને ભંગનું જે પરિણામ છે તે અભંગથી વિશેષ આત્મહિતકારી હોય તો પણ સ્વેચ્છાથી ભંગ કરવો ઘટે નહીં. કારણ કે જીવ રાગ દ્વેષ કે અજ્ઞાનથી સેજે અપરાધી થાય છે તેનો વિચારેલો હિતાહિત વિચાર ઘણીવાર વિપર્ય હોય છે. આમ હોવાથી તમે જે પ્રકારે ભંગ તે પછખાણ કર્યું છે તે અપરાધ યોગ્ય છે અને તેનું પ્રાયશ્ચિત પણ કોઈ રીતે ઘટે છે. મુનિને લખ્યું છે, મેં આ એ વાત લખે છે કે મુનિને લખ્યું છે કે પત્ર સમાચાર એ સંયમ વિરુદ્ધ જ છે એમ અમે કહેતા નથી, પણ તમે જે પછખાણ લીધા છે એ પછખાણ તમે કહો કે મારે લેવા નહોતા, કોઈના દાબથી લીધા છે તો કંઈ વાંધો નહીં, નહોતા લેવા બરોબર નથી, આત્મામાં ઉપયોગી નથી, કલ્યાણમાં વગેરે. હિતકારી ને અહિતકારીનો વિષય આપ્યો છે કે પછખાણ હિતકારી ભંગ કરવો હિતકારી હોય તો પણ તમે વિશ્વાસનો ભંગ કર્યો છે. તમે પ્રગટ વિશ્વાસ આપ્યો હતો પંચમહાવ્રત લીધા ત્યારે તમારા ગુરુને, નાની મોટી પેટા ગુણોની જયારે આજ્ઞા લીધી હોય ત્યારે, તો એનો હેતુ શું? એ તમારું ચિત્ત ન હોય તો તમારે ન લેવા જોઈએ, ભંગનું જે પરિણામ છે તે અભંગથી વિશેષ આત્મહિતકારી હોય તો પણ સ્વેચ્છાથી ભંગ કરવો ઘટે નહીં. બસ આ સ્વેચ્છા, આ સ્વચંદ કે મેં ભંગ કર્યો એ વધારે હિતકારી છે આત્માને અભંગ કરતા. કોઈ વાંધો નહીં, ભંગ વિશેષ હિતકારી હોય તો પણ અભંગ કરતા સ્વેચ્છાથી કર્યો છે, જ્ઞાની એને માન્યતા આપતા નથી, એને પરિણામમાં અહિતકારી કહે છે. પરિણામમાં અહિતકારી છે કારણ કે જીવ રાગ દ્વેષ કે અજ્ઞાનથી સહેજે અપરાધી થાય છે. રાગ આવ્યો ને કોઈ પણ પ્રકારનો, અજ્ઞાન આવ્યું, અઘરો આવી ગયો, અને નિર્ણય કોણે લીધો? પોતે લીધો. એટલે કે છે તેનો વિચારેલો હિતાહિત વિચાર ઘણીવાર વિપર્ય હોય છે. જીવે પોતે પોતાની મતિ કલ્પનાએ લીધેલો હિતાહિતનો વિચાર ઘણીવાર વિપર્ય હોય છે. કોઈની સાક્ષી રાખ, કોઈને માથે રાખ, તારી વાત હોય તો પણ એની પાસે મુખ, અને એમાંથી જો તને કઈ માર્ગ મળે તો કર, પણ તું તારી મેળે મતિ કલ્પનાથી સ્વચ્છંદથી તું એમ કે કોઈ પછકાળનો ભંગ કરું છું તો એ ભંગ અભંગ કરતા ભલે વધારે હિતકારી હોય તો પણ આ તારો ભંગ અહિતકારી છે. કારણ કે જીવ રાગ દ્વેષમાં ખેંચાઈ જશે, અજ્ઞાનમાં ખેંચાઈ જશે. જુઓ આ માર્ગની અંદર છેલ્લે સુધી 12માં ગુણસ્થાનકના અંત સુધી આજ્ઞાનું અવલંબન જિનેશ્વર માર્ગમાં કહ્યું છે. સાધનાનો માર્ગ ઘણો કઠિન છે. ક્ષપક શ્રેણીમાં આવેલો જીવ કેટલી ઉત્કૃષ્ટ ચારિત્ર દશા હશે એને પણ એમ ન કીધું કે સાતમું આવી ગયું, ક્ષપક શ્રેણીમાં આવી ગયો, અપૂર્વ કરણમાં આવી ગયો, વાત પૂરી થઈ ગઈ, હવે તારે કોઈની આજ્ઞાને કોઈના અવલંબનની જરૂર નથી, એમ ન કીધું. ક્યાં સુધી લઈ ગયા? 12માં ગુણસ્થાનકના અંત સુધી, અને કૃપાળુ દેવના શબ્દોમાં 12માં ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી, અને કેવળ જ્ઞાન ઉપજવાના પહેલા સમય સુધી, સમય સુધી લઈ ગયા. એટલે વળી પાછો કોઈ 12માં ગુણસ્થાનકનો કોઈ માઇલેજ ન માપી લે, સમય સમયનું માપ કીધું. આનો છેલ્લો સમય અને આનો પહેલો સમય, એ પેલો આનો છેલ્લો ને પેલો, એ બે વચ્ચે કેટલો તફાવત હશે? ત્યાં સુધી આજ્ઞાનું અવલંબન હિતકારી છે. આ સાધનાનો માર્ગ છે, આ સાધનાનું રહસ્ય છે. અને કહે છે કે એ હોવાને કારણે સ્વેચ્છાથી ભંગ કરવો ઘટે નહીં અને હિતાહિતનો વિચાર ઘણીવાર વિપર્ય હોય છે. આમ હોવાથી તમે જે પ્રકારે ભંગ તે પછખાણ કર્યું છે તે અપરાધ યોગ્ય છે અને તેનું પ્રાયશ્ચિત પણ કોઈ રીતે ઘટે છે. અમે મુનિને લખ્યું છે કે તમે ભંગ કર્યો છે, ભલે તમારો હેતુ આ હતો, હેતુ સંસારાર્થ મટાડવાનો હતો, નિષ્કારણ જ્ઞાન અર્થે જ હતો, બધું જ હોવા છતાં અમે હવે માર્ગનું મર્મનું સ્વરૂપ કહીએ છીએ. તમે ભંગ કર્યો છે એની અંદર કોઈ બીજો અમારે વિવાદ નથી, સંયમનો એ સંયમના વિરુદ્ધ છે એમ પણ અમારું કહેવું થતું નથી. છતાં પણ તમે આ જે કંઈ ભંગ કર્યો તો જેને વિશ્વાસ આપ્યો એની અનુજ્ઞા પાછી લીધી નહીં. આજ્ઞા સાથે અનુજ્ઞા જોડાયેલી છે. મેં કોઈ પાસેથી આજ્ઞા લીધી હોય અને એમાં કંઈ પણ આકાર ફેર કરવો હોય તો ફરી એની જ પાસે કંઈ લેવાથી એને અનુજ્ઞા કહે છે, રજા, પરવાનગી, કે આમ આપે મને કહ્યું છે અને મેં આપને આમ કહ્યું હતું પણ મારી સમજ આવી હતી અને હવે આવું કંઈ થાય છે તો આમ થાય. આજ્ઞા અને અનુજ્ઞા એવો સરસ મેળ છે. તો અનુજ્ઞા લે છે સાધુ, રોજ પોતાના ગુરુ પાસે અનુજ્ઞા લે. કેટલાય કેટલા પ્રકારના વ્યવહારો હોય એને કરવા હોય, સાહેબ આપની અનુજ્ઞા માંગુ છું. અનુજ્ઞા એટલે આજ્ઞા તો તમે આપી જ દીધી છે કે આ કઈ નહીં કરવાનું, પણ આકાર ફેરની અંદર હવે ગીતાર્થ પણ ગુરુમાં છે, હિતાહિતનો વિચાર ગુરુમાં છે, નિર્ણયની યોગ્યતા એની પાસે છે. કેટલો મહિમા છે ગુરુપદનો, ગુણીજનનો, કોઈને માથે રાખવાનો, કોઈ સત્સંગીને પણ માથે રાખવાના. કૃપાળુ દેવે તો સ્પષ્ટ કહ્યું છે કે કોઈ એવા તમારા ગુરુ અથવા તો કોઈ સત્સંગી મુમુક્ષુ હોય એને પણ સાક્ષી રાખો, એને સાક્ષી રાખીને કહો કે આ સ્થિતિ તમારો શું વિચાર થાય, તમે શું માનો છો. એમ જ્યારે વાત તત્વના સંબંધની અંદર જ્યારે વિચારણા થાય છે ત્યારે એમાંથી કેવળ સત્ય નીકળે છે. પણ તત્વના સંબંધમાં વિચાર કરવાની માટે આપણી ક્ષમતા હોવી જોઈએ કે હું આ તત્વની બાબતમાં વિચાર કરું છું. તો કે છે આ થયું છે, સંયમની વિરુદ્ધ છે એમ નથી.